ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् देव सर्वज्ञम् निर्ग्रंथो गुरु मंगलम् मंगलम् वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्
श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 13 मई 2012 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 670 नो अपनो स्वाध्याय चालू छे। एक बीजा दर्शन नो मोटो भेद जोवामां आवे छे। ते सर्वनी तुलना करी अमुक दर्शन साचू छे एवो निर्धार बधा मुमुक्षुथी थवो दुष्कर छे, केम के ते तुलना करवानी क्षयोपशम शक्ति कोईक जीवने होय छे। वळी एक दर्शन सर्वांशे सत्य अने बीजा दर्शन सर्वांशे असत्य एम विचार में सिद्ध थाय तो बीजा दर्शन नी प्रवृत्ति करनारनी दशा आदि विचारवा योग्य छे, केम के वैराग्य उपशम जेना बड़वान छे तेणे केवल असत्यनु निरूपण केम कर्यु होय ए आदि विचारवा योग्य छे, पण सर्व जीव थी आ विचार थवो दुर्लभ छे। कृपाळु देव मुमुक्षुने भगवान महावीर कथित अनेकांतवादनी समझण आपे छे। वस्तुनु स्वरूप अनेक धर्मात्मक छे, अनेक गुणात्मक छे। कोई एक गुण थी कोई एक धर्म थी निर्धारित थई शके नहीं। अनेकांत दृष्टि जोईए अनंत धर्मात्मक एवं वस्तु पदार्थ जुदी जुदी रीते जुदा जुदा दृष्टिकोणों थी जुदा जुदा आयामों थी विचारवामां आवे त्यारे एनुं स्वरूप जीवने लक्ष्यगत थाय, परंतु संपूर्ण लक्ष्यगत तो केवल निरावरण ज्ञान जेनू छे, संपूर्ण ज्ञान जेनू छे एवा सर्वज्ञ परमात्मा थी थाय। दर्शनों आ बधो मोटो भेद छे। आ बधा जुदा जुदा दर्शनना आग्रह पण जीवने बाधारूप बने छे। तो भेद ज्यारे मटे छे, शुद्ध संकित ज्यारे प्राप्त थाय छे, त्यारे दर्शनना भेद पण मटी जाय छे। लय शुद्ध समकित ते जेमा भेद न पक्ष, दर्शनना भेद पण रहता नथी, अने पक्ष एटले आ मारू छे आ अन्यनु छे एवा भावथी पण साचो संकीति विमुख थाय छे। आ बीजू संकीत आत्मसिद्धिमां जे कह्युं छे, जे लक्ष्यगत थतुं नथी, परंपरागत आपणे विचारथी आगळ वधता नथी, कि बस उपशम संकीत, क्षयोपशम संकीत अने क्षायिक संकीत, કૃપાળુ દેવ આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત આપે છે, બોધ સંકેત, શુદ્ધ સંકેત અને પરમાર્થ સંકેત. આ શુદ્ધ સંકેતની વાત છે કે મતદર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદન પક્ષ. વ્યાખ્યા આપે છે જેમાં ભેદન પક્ષ, આ દર્શનો વચ્ચેના ભેદ પણ જેમાં રહેતા નથી, આવો દર્શન ભેદ પણ જ્યારે મટી જાય છે અને તત્વની વિશુદ્ધ દ્રષ્ટિ જીવ વિચારતો થાય છે ત્યારે એને કોઈ પક્ષ એટલે આ મારું અને આ બીજાનું એવો પણ ભેદ રહેતો નથી. ખૂબ સૂક્ષ્મતાએ વાતો ઘણી ઘણી ગંભીરતાથી કહી છે, એટલે કહ્યું છે કે દર્શનોનો ભેદ, એટલે કહ્યું કે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, દર્શનનો આગ્રહ અને વિકલ્પ પણ છોડી દેવો. આ છોડવાથી જ એના જન્મ અલ્પ થાય છે, ત્યાં સુધી એ પણ કોઈ પણ પ્રકારની પકડ, કોઈ પણ પ્રકારનો આગ્રહ એ પ્રતિબંધ છે જીવને. એટલે અહીંયા કહ્યું છે કે બહુ મોટો ભેદ છે દર્શનનો, અને ભેદ એ છે કે બધાની તુલના કરીએ એવો નિર્ધાર કરવો એના આધાર ઉપર એ મુમુક્ષુથી થવો દુષ્કર છે. કારણ તુલના કરવાની ક્ષયોપશમ શક્તિ કોઈક જીવને હોય છે, બધામાં એ પ્રકારની ક્ષયોપશમ શક્તિ, ક્ષયોપશમ એટલે જીવને જ્ઞાનાવરણીય કર્મનો કેટલું આવરણ છે તે, એ કેટલું ખસે છે, આવરણ હોઈ શકે છે તો તે બધાની અંદર એટલું સમાન હોતું નથી. અને વળી બીજી વાત કે બીજા દર્શન સર્વાંશે અસત્ય અને સર્વાંશે સત્ય એવું જો વિચારમાં સિદ્ધ થઈ જાય, આવો જો આપણો આગ્રહ બંધાઈ જાય, આવી જો આપણી બુદ્ધિની સ્થિરતા થઈ જાય મતીની કે આ તદ્દન અસત્ય અને આ તદ્દન સત્ય એવું જો વિચારમાં સિદ્ધ થાય, જો મુમુક્ષુ માટે આ બહુ વિચારણીય યોગ્ય સ્થિતિ છે, આ ભયસ્થાન છે. એવું કોઈ દર્શન સર્વાંશે અસત્ય અને કોઈ દર્શન સર્વાંશે સત્ય આવું જો વિચારમાં સિદ્ધ થાય તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે. તો બીજા દર્શન જેણે નિર્માણ કર્યા છે એમની પ્રવૃત્તિ અને એ દર્શનકારો, એ દર્શનના મહાપુરુષો, મહત્પુરુષો, આદિ પુરુષો એની દશા વિચારવા યોગ્ય છે કે કઈ દશામાં એમણે એ દર્શનનું સર્જન કર્યું છે. કેમ કે વૈરાગ્ય ઉપશમ જેના બળવાન છે તેણે કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય, વિચારવાનો તર્ક આપે છે, વિચારવાની દિશા આપે છે કે વૈરાગ્ય અને ઉપશમ જેના બળવાન હોય એણે કેવળ અસત્યનું નિરૂપણ કર્યું હોય, એના નિરૂપણમાં ક્વચિત અંશે દોષ આવે, અધુરાશ આવે, અધૂરપ આવે, કોઈ દ્રષ્ટિથી ક્યાંય કોઈ મહત્વ કોઈ વસ્તુનું કોઈ કે આપ્યું હોય, કોઈનું મહત્વ કોઈ બીજાએ આપ્યું હોય, આવું બને. ઇટ્સ અ ડિફરન્સ ઓફ એમ્ફેસિસ, વેઇટિંગ, કોઈ ક્યાં વજન આપે, કોઈ ક્યાં વજન આપે. પરંતુ આ બધા દર્શનકારો, મૂળભૂત ઋષિ મુનિઓ, એ વૈરાગ્યને ઉપશમ વાળા હતા, ભોગ પ્રધાન જીવો નહોતા, સંસારની અંદર વાસનાને લાલસાવાળા જીવો નહોતા. એણે સંસારનો તો નકાર જ કર્યો છે, ત્યાર પછી અધ્યાત્મમાં પ્રવેશ કર્યો છે. અધ્યાત્મ અને સંસાર બે વિપક્ષ છે, પ્રતિપક્ષ છે. તો એ દર્શનના નિર્માતા પછી ઋષિ કપિલ હોય, ગૌતમ હોય, કણાદ હોય, વ્યાસ હોય, આ બધા ઋષિઓ વૈરાગ્યને ઉપશમ વાળા ખરા કે નહીં? અને એ જો વૈરાગ્યને ઉપશમ જેના જીવનની દશા ઉપર વિચાર કરવા જતા જો એના જીવનમાં પણ વૈરાગ્યને ઉપશમનું દર્શન થતું હોય તો કે છે કે એમણે કેવળ અસત્યનું નિરૂપણ કર્યું હોય? આવું કેમ બની શકે? તો કેવળ અસત્ય નથી પણ કોઈ દ્રષ્ટિકોણની મુખ્યતા છે અને કોઈ દ્રષ્ટિકોણની ગૌણતા છે, એવું બની શકે છે. તો એ મુમુક્ષુએ વિચારવું પડે. પણ મુમુક્ષુ સર્વ મુમુક્ષુથી આ પ્રકારનો વિચાર ન થાય તો વાંધો નહીં, પણ કોઈને કેવળ સત્ય અને કોઈને કેવળ અસત્ય, આવી પ્રકારના આગ્રહમાં મુમુક્ષુ જીવ, સાચો સાધક, સાચો આધ્યાત્મિક સાધક બંધાય નહીં. એટલે આત્મસિદ્ધિમાં ગાથા આવી છે કે મત દર્શન આગ્રહ તજી, દર્શનનો પણ આગ્રહ, મતનો નહીં, દર્શનનો પણ આગ્રહ નહીં. આ બહુ જ કઠિન છે સમજવું, દુર્લભ છે, સૂક્ષ્મ છે. વિચારણા માગી લે છે કે પુરુષ કઈ ભૂમિકાએ આ વાત કરે છે, અને કયો પુરુષ કરે છે કે જે પુરુષ કહે છે કે જૈન જેવું એક જગતમાં એની તુલ્ય બીજું દર્શન નથી. છતાં પણ એ દર્શન છે, અને જીન છે, વિતરાગ છે, સર્વજ્ઞ છે, અરિયંત છે, તીર્થંકર છે, એ છે દર્શનથી ઉપર છે. આનંદ ગંજી મહારાજે નમીનાથ ભગવાનના સ્તવનની અંદર કહ્યું, સટ દર્શન જીનવર સમાય, જીનવરમાં સટ દર્શન સમાય છે. છે દર્શન જીનવરમાં સમાય છે, એમાં જીન દર્શન એનું ઉત્કૃષ્ટ અંગ એટલે મસ્તક જેવું છે. પણ બધાય દર્શન એ વિતરાગ પૂર્ણ અધ્યાત્મ પૂર્ણ પરમાત્મા ચૈતન્ય પુરુષના અંગ છે. મહાચૈતન્ય પુરુષ એ જે છે આત્મા ચૈત્ય પુરુષ, એના અંગ છે બધા દર્શનો, એના અંગ છે. જીનવરમાં સઘળા દર્શન, સાગરમાં જેમ બધી સરિતા સમાઈ જાય છે, એમ વિતરાગની અંદર, જીનની અંદર, સર્વજ્ઞની અંદર, તીર્થંકરની અંદર, કેવડીની અંદર, અરિયંતની અંદર આ બધા દર્શનો સમાવિષ્ટ થાય છે. પણ પોતપોતાના સ્થાને, પોતપોતાના સ્થાને એણે જેટલું શોધ, જેટલું સત્ય, જેટલું દર્શન કર્યું છે એટલું ત્યાં એની માન્યતા સાથે એથી કોઈ આગળ વધી શકે છે, અને એ પૂર્ણતા છે, સર્વજ્ઞતા છે. સર્વજ્ઞાથી, સર્વજ્ઞતાથી અલ્પ માત્રાની અંદર જે કંઈ દર્શનો છે એ પણ આંશિક સત્ય છે, કેવળ અસત્ય નથી. કેટલી ઉદાત્ત દ્રષ્ટિ આપી છે. આ કાળમાં તીર્થંકરનો વિરહ, કેવડીના વિરહ, અને એ સમયે એક આવો સદગુરુ આપણને મળ્યો છે, એક સત્પુરુષ મળ્યો છે જે વિતરાગ દર્શનનું એના પત્રોની અંદર આવા બોધ આપે છે કે કોઈ દર્શન કેવળ અસત્ય કે કેવળ સત્યનો વિકલ્પ ન કરવો. ગચ્છ મત અને આ કહેવાતા પંથ સંપ્રદાય અને જૂથવાદ એની અંદરના એના અધિપતિઓની અંદર આ દ્રષ્ટિ જોવા મળતી નથી જે કૃપાળુ દેવના બોધમાં જોવા મળે. સર્વાંશે નિર્દોષતા અને સર્વાંશે સત્ય, કેવળ વિતરાગ પુરુષનો પ્રતિપાદક આ પુરુષ છે. એટલે મુમુક્ષુને અહીં સુધી કહે છે, આત્મસિદ્ધિની અંદર આ સૂત્રો આપ્યા છે કે મતાર્થી હોય તેને આત્મજ્ઞાન થાય નહીં, અને મતનો આગ્રહ છોડવો એટલે દર્શનના મતનો આગ્રહ પણ છોડવો. વાત થોડી સૂક્ષ્મતામાં જાય પણ ગંભીર છે. તો અહીંયા કહ્યું છે કે ભલે બધા મુમુક્ષુથી ન થાય, છતાં એ વિચાર કાર્યકારી છે, કરવા યોગ્ય છે, પણ તે કોઈ મહાત્મ્યવાનને થવા યોગ્ય છે. કોઈ આવા પુરુષ મળે અને અહીંયા જ સદગુરુ દાખલ થાય છે, અહીંયા જ સત્પુરુષનો પ્રવેશ થાય છે, અહીંયા જ તીર્થંકરના શાસનને નિર્વાહ કરનાર ગીતાર્થ ગુરુ ભગવંતોની, આચાર્ય ભગવંતોની, ગણધર ભગવંતોની આખી શ્રેણી શરૂ થાય છે. એ આ વિચાર કરે અને અનુયાયીઓને અને સાધકોને, મુમુક્ષુઓને સત્યનો રાહ બતાવે, ક્યાંય આગ્રહમાં સપડાવા ન દે. પણ જો પોતાનો મમત્વનો આગ્રહ થઈ જાય તો એ તો મહાભયંકર થઈ જાય એની અંદર. એટલે એને તો કૃપાળુદેવે કહ્યું છે કે મમત્વ નિજકુળ ધર્મનાને માને, પોતાના ગમતા ગુરુને માને, રાગ આધારિત માને, મોહ આધારિત માને, આ બધા તો મમત્વના ચાળા છે. આ કોઈ સદગુરુનું દર્શન નથી, આ કોઈ વિતરાગ માર્ગનો. મારો સદગુરુ તો વિતરાગ માર્ગનો પરંપરાનો પરાત્પર ગુરુ, એ નમા જે આખી શાસનની પરંપરાને અક્ષુણ અને અવિરત રાખનાર જે છે એ મારો ગુરુ છે, એની પરંપરા છે. એ પરંપરા આખી ગીતાર્થ ગુરુઓની પરંપરા, આચાર્યોની પરંપરા, જે ધર્મના પાંચ આચારને જગતના જીવોને સ્વયં પાડે છે અને પડાવે છે. આવું પદ જે છે એ ધર્મના શાસનની ધુરાને વહન કરનાર આવા ધોરીઓનું છે. ધર્મના ધોરી કહેવાય એના, એવા મહાત્માને થવા યોગ્ય છે. બાકી જે મોક્ષના ઈચ્છક છે તેણે તે સંબંધી શું કરવું ઘટે, સામાન્ય જીવો તો મોક્ષ ઈચ્છે છે, એને કોઈ મતમાં રસ નથી, એને કોઈ દર્શનમાં પણ રસ નથી. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, પરિભ્રમણની સમાપ્તતા થવી, આ જ લક્ષ્ય છે. મુમુક્ષુનું લક્ષ્ય બીજું શું હોય? કોઈ વિશેષ મતની, પંથની, વ્યક્તિની, ગુરુની ધજા લઈને ચાલતો હોય આ મુમુક્ષુ નથી. એનું લક્ષ્ય તો મારે જ્યાં ત્યાંથી કર્મથી રહિત થવું. માર્ગ અગમ નિગમનો છે. માર્ગ ગમે ત્યાં આવી પ્રકારનો દ્રષ્ટિરાગમાં ફસાઈ જાય એવી ભય સ્થાન માર્ગમાં છે. મુમુક્ષુએ સાવધાની શું રાખવી? સાચો મુમુક્ષુ કોણ? તો જ્યાં જ્યાંથી જેટલું એને સત્ય મળતું જાય એ આત્માની પોતાની અંતર્મુખતાની કસોટી એને તપાસે અને એથી આગળ વધે, અને જ્યાં જે વસ્તુ લાગે કે આ મારા આત્માને કલ્યાણકારક નથી ત્યાં રોકાય નહીં, આગળ વધે. પકડ ન આવે એનામાં. માર્ગની પકડ આવે, બતાવનારની પકડ ન આવે. આ ભેદ સમજી લેવાનું. માર્ગની બહુમાન થાય, બતાવનાર પ્રભુશ્રીએ આ વાતને જે મૂકી છે બહુ ઓછા લોકો સમજી શકીએ છીએ આપણે, કે બતાવનારને વર્ગી પડે છે. અને ગુણગાન એ જ ગાય છે, મને એને બતાવ્યું, મને એને બતાવ્યું, અમારા જીવનનો ઉપકાર. મૂકને લપ હવે શાંતિથી જરા પાછળતાવ, તારા જીવનનો ઉપકાર થયો એ ઉપકારને તો યાદ કર. હવે બતાવનારને ક્યાં સુધી પહોંચી રહીશ? આંગળી બતાવનારને પકડી લઈએ, પહોંચો પકડી લઈએ, પોખનારીને પહેણી જાય, આવા શબ્દો વાપરા છે. એટલા માટે કે જો કંઈ આંખ ઉઘડે તો આપણી, બતાવનારને વળગી ન પડાય, માર્ગને વળગી પડાય, માર્ગને પકડાય. અને એ બતાવનારની કોઈ એવી સ્થિતિ હોય તો કદાચ માર્ગમાં કોઈ એવા સંશય ઊભા થાય તો ત્યાંથી હટી જવું. જો બતાવનારને નો વેડગો હોય તો કાચે મિનિટમાં નીકળી જશે, પણ દ્રષ્ટિ રાગમાં સપડાયો હશે તો એ ફરી પાછો એ ચક્કરમાં ચડી ગયો, મતાર્થમાં અટવાયો. બતાવનાર નહીં, એને શું બતાવ્યું છે. એટલે પ્રભુશ્રીનો શબ્દ પ્રયોગ, અમે ગુરુ થતા નથી બતાવીએ છીએ. ઢીંગો ધણી અમે માથે કર્યો છે, જો અમારામાં વિશ્વાસ હોય તો અમારા ને તમારા બેના ગુરુ એક છે. અને કૃપાળુદેવ એ કહે છે કે પરમ ગુરુ એ તીર્થંકર છે. આનંદગણ પણ એ કે ઢીંગ ધણી માથે ક્યારે, કુણગણ જે નરખેટ. હવે બાકીનાની શું પછી ખોટી મહત્વ હોય, આવે ને જાય એવા તો કેટલાય હોય. કોઈ કોઈ વિશેષતા હોય, કોઈની કોઈ વિશેષ, આપણે બધાની વિશેષતામાંથી જે આપણને આત્મસાત થાય કરવી, બાકીની મૂકી દેવી, એને વળગવાની કોઈને જરૂર નથી. કાળ દુષમ છે, દુષમ છે. આ દુષમ કાળની અંદર પૂર્ણ વ્યક્તિત્વ પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. તે સમયે ક્યાંય અધૂરાને વળગી રહેવાની કોઈ આવશ્યકતા નથી. સૌ પોતપોતાના કર્મ લઈને આવ્યા છે. આવો વિવેક મુમુક્ષુએ શું કરવું? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તો હા સમજવું. તે બહુ મોટો આધાર મુમુક્ષુ ઉપર છે. બતાવનાર કરતા ગ્રહણ કરનારની જવાબદારી વધારે છે આ માર્ગમાં. મુમુક્ષુની જવાબદારી વધારે છે. આખું વચનામૃત વાંચીએ ત્યારે પત્રે પત્રની અંદર વાત એ આવશે કે આખરે જવાબદારી કોની. મહાત્મા બહુ સરસ છે પણ ઓળખે કોણ? મુમુક્ષુ. મહાત્માની વાણી અને અજ્ઞાનીની વાણી બહુ સરસ છે, પકડે કોણ? જવાબદારી કોની? મુમુક્ષુના આધાર ઉપર, મુમુક્ષુના અધિષ્ઠાન ઉપર મોક્ષની ઇમારત છે, ઊભી કરી શકાશે. પાયો આ છે. મુમુક્ષુતાને દ્રઢ કરવી, એ મુમુક્ષુતાને દ્રઢ કરવા માટે આ ઉપશમ અને વૈરાગ્ય, ત્યાગ અને વૈરાગ્ય, ભક્તિ. કૃપાળુદેવ લખ્યું છે એક પત્રની અંદર, ત્યાગ વૈરાગ ઉપશમ અને ભક્તિ એ જીવને સાહજિક કરી મૂક્યા વિના મુમુક્ષુતા કેમ આવે? ક્યાંથી રે? સ્થિર ક્યાંથી થાય? આમાં તો પ્રસંગો બન્યા જ કરશે ચડ ઉતરના. તે સમયે પણ પોતાનો વિવેક જાળવી રાખીને એ પોતાનો જો ઉપશમ અને વૈરાગ્ય, ત્યાગ અને ભક્તિ એ બરોબર દ્રઢ હશે તો એ એમાંથી ગ્રહણ કરે, યોગ્ય શું છે એ પકડી શકશે. નહીતર યોગ્ય તો છે જ, પણ પકડવાની દ્રષ્ટિ ક્યાં? અને નહીં હોય તો યોગ્ય ને અયોગ્યનો ભેદ કરી શકશે નહીં, જેમ જ્ઞાની ને અજ્ઞાનીનો ભેદ સામાન્ય જીવ કરી શકતા નથી. કૃપાળુ દેવ તો લખે છે મધ્યમ કક્ષાના જીવો પણ કરી શકતા નથી. ઉત્કૃષ્ટ દશા જોઈએ, અને એ મુમુક્ષુતા એ આત્મસિદ્ધિનો મુમુક્ષુ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. બાકીની જાગ જમાડમાં કે ક્યાંય પ્રભાવમાં અંજાય નહીં, એને તો આત્માર્થનું કામ છે. અને આત્માર્થનું કામ ન સરતું હોય તો એની 50 વસ્તુ સારી હોય તો એને કાંઈ ઉપયોગી નથી કે ઉપકારી પણ નથી. એ જવા દો, એનો કોઈ મહિમા ગાવાની જરૂર નથી. એ તો સંસારમાં હાયલા કરે છે, આવું તો અનંત કાળ સુધી થાય છે. સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે. સર્વાંગ સમાધાન, માત્ર હું આત્મા છું એથી વાત પૂરી થતી નથી. માત્ર આત્મા એ મોક્ષ સ્વરૂપ જ છે અને બંધ બંધ કાંઈ હોઈ શકે નહીં, વાત પૂરી થતી નથી. ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. આ ગાથામાં શું બીજું તત્વજ્ઞાન શું આવે છે? હે શિષ્ય, તે છ પદના છ પ્રશ્ન વિચાર કરીને પૂછ્યા છે, પણ આ છે પ્રશ્નની સર્વાંગતા, કોઈ પણ એક પદને તું એ વિચારની અંદર ઉઠાપીશ તો મોક્ષ માર્ગ નહીં મળે. છે પદની સર્વાંગતા અને એકાંત યુક્ત સમત્વ યુક્ત વિચાર મોક્ષ માર્ગ નિર્ધાર કરવા માટેનો આ જ આધાર છે. કોઈ એક પક્ષને ઉઠાપવાથી, અવિચારથી, કોઈ પણ પ્રકારની એક પદની ગુણગાન એટલે એકાંતથી મોક્ષ માર્ગ નિર્ધારિત થઈ શકે નહીં. એટલો સરસ મૂકે છે આત્મસિદ્ધિની અંદર. એક એક ગાથાની અંદર આગમનું એક એક સૂત્ર આવે, જે આગમના સૂત્રો કીધા છે. એટલે છ પદ આત્માના જે છે એમાં એકેય પદનું ઉત્થાપન ન થાય. આત્માનો છઠ્ઠા પદનો ઉપાય મોક્ષ માર્ગ છે, વ્યવહાર છે. નિશ્ચયની વાત કરનારો કદાચ એમ કે આત્મા છે અને મોક્ષ છે, પણ જો આત્માની મોક્ષ સાધક દશા એટલે વ્યવહાર ધર્મની ઉપાસના ન કરે તો એને પણ મોક્ષ સાધ્ય થાય ન થાય. છઠ્ઠા પદનો લોપ કરે અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય, લોપે સદવ્યવહારને સાધન રહિત થાય. જ્ઞાન દશા પામે નહીં સાધન દશા ન કાય, પામે તેનો સંગ જે તે ઉડે ભવમાં. કેવી કરુણાથી વાત લખી છે કે પાંચ પદ એ નિશ્ચયના છે, આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે. પણ મોક્ષનો ઉપાય છે ધર્મનું આચરણ, વ્યવહાર. પણ વ્યવહારની એને જરૂર નથી, વ્યવહાર દેહનો ધર્મ છે, ફરણો છે, ઢેકડું છે, પૂછડું છે, વાત પૂરી થઈ ગઈ. લોપે સદવ્યવહારને, છઠ્ઠું પદ આત્મસિદ્ધિની અંદર છે સદવ્યવહારનું પદ છે. આખી 22 ગાથાઓ એ સદવ્યવહાર રૂપી ધર્મ શું છે અને એ પદને લોપ કરનારો કોઈ પાંચ પદને જાણવાથી મોક્ષ માર્ગ સમજી ન શકે. એટલે શિષ્ય કહે છે કે સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. કે સાહેબ, હે ગુરુદેવ, હે કૃપાળુ, આ પાંચ પદ તો મને બરાબર સમજાઈ ગયા છે, પણ એથી મોક્ષ ન થાય એને ખબર છે. એથી મોક્ષ ન થાય હું પાંચ પદ સમજી ગયો એટલે, આત્મા જાણી લીધો એટલે આત્માનો મોક્ષ નથી. આત્મા આરાધવાથી આત્માનો મોક્ષ થાય. તો મને કોઈ મોક્ષનો ઉપાય બતાવો અને અવિરોધ ઉપાય બતાવો કે જે વ્યવહારથી નિશ્ચય સાધ્ય થાય, જે વ્યવહારની ઉપાસનાથી નિશ્ચયની મને ફલશ્રુતિ થાય. એટલો સરસ માર્ગ મૂકે છે. અને એ છઠ્ઠા પદની અંદર એટલે કહે છે કે એટલે સર્વાંગ સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે. અને આત્મસિદ્ધિની રચનાનો વિચાર કરો, આશંકા અને સમાધાન, આશંકા અને સમાધાન, આશંકા અને સમાધાન. કેમ સિદ્ધિ વાત કરો ને તત્વજ્ઞાનની, આત્મા કેવો છે, છે અને નિત્ય છે, અને હું તમને કહું છું ને છે એટલે વાત પૂરી થઈ ગઈ. નહીં, શિષ્યની આશંકા પણ સદગુરુ પોતે ઊભી કરે. જે આપણે સામાન્ય આપણી જિજ્ઞાસાના કક્ષાના શિષ્યોને આવી આશંકા ઉત્પન્ન થતી પણ નથી, એવી ઉત્પન્ન કરી છે કે તારે શંકાશીલ બનવું હોય તો અમે તને બતાવીએ છીએ રસ્તો, આત્મા નથી, કેમ નથી એના તર્ક આપ લે. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. કેવી કેવી વાત કરે, વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તે ઘટપટ આદિ જેમ. આ કઈ શિષ્યની તાકાત તો જુઓ, ગુરુ સાથે વાત કરવાની, સંવાદ કરવાની, આશંકા પણ એની, અને સમાધાન પછીની ગાથાઓ આપેલે સમાધાન, સમાધાન સર્વાંગ પ્રકારના, આ તે સર્વાંગતાથી છ પદના પ્રશ્નો પૂછ્યા છે અને એનું સમાધાન પણ સર્વાંગ થવું જોઈએ. અને કૃપાળુ દેવે કર્યું છે એ આપણને સર્વાંગ સમજાવવું જોઈએ. સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે, નહીં તો કોઈને કોઈ કર્મ રહી જશે. અને મોક્ષ એટલે સર્વ કર્મથી સર્વથા મુક્ત થવું, તે મોક્ષ. કોઈ કર્મ રહી જાય, શંકાના રૂપમાં, સંદેહના રૂપમાં, જ્ઞાનના આવરણના રૂપમાં, જ્ઞાનનું આવરણ એ પણ કર્મનું સ્વરૂપ છે, એ જ્ઞાનાવરણીય કર્મ છે. જો આપણું સમાધાન સર્વાંગ ન થાય તો કોઈને કોઈ પ્રકારની આશંકા મનમાં રહેવાથી પણ એ કે છે મુક્ત થવું અશક્ય છે. એ જીવને એની ગાંઠ છૂટે નહીં. કોઈ પણ પ્રકારની માન્યતાની, મમત્વની, અભિપ્રાયની ગાંઠ રાખીને કોઈ જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકે નહીં. એટલે મુક્તિનું છેલ્લું સ્વરૂપ દેહધારીનું એને નિર્ગ્રંથ કીધો છે. અન્ય દર્શનોમાં પણ જૈનના એ તીર્થંકર કેવડી કક્ષાના એ આત્માઓની નિર્ગ્રંથ શબ્દ, નિર્ગ્રંથ ગાંઠ વિહોણું વ્યક્તિત્વ, જરા વિચાર તો કરીએ, કલ્પના કરવાથી પણ કેટલી આનંદ આવે કે જ્યાં જ્યાં ગાંઠ છે ત્યાં રસ ન હોય. શેરડીનો સાંઠો છે એટલી ઉત્કૃષ્ટ રસ છે, પણ ગાંઠ આવે ત્યાં રસ ન હોય. હવે એવો સાંઠો હોય કે મૂળથી છેલ્લે સુધી ગાંઠ વિહોણો સાંઠો હોય, રસ રસ ને રસની ધાર જ હોય કેવળ, એમ નિર્ગ્રંથ એટલે ગાંઠ વિહોણું વ્યક્તિત્વ, કેવળ અમૃતના આસ્વાદનું સ્વરૂપ, કેવળ રસમય, શાંત રસમય આવું વ્યક્તિત્વ છે. હર કોઈ અવસ્થાની અંદર એ શાંત સુધારસ, વેદાંતમાં એને કહ્યું છે પ્રશાંત વાહિતા, કેવળ પરશાંતિ અનંત સુધામયો. હવે એમાં ક્યાંય ગાંઠ છે જ નહીં, ગાંઠ હોય તો રસ અટકે, નિર્ગ્રંથને ક્યાંય ગાંઠ નથી. ગાંઠ વિહોણા રસસભર શરીરના સાઠા જેવું વ્યક્તિત્વ છે, ગમે ત્યાંથી લ્યો અને જેમ ચાવો તેમ અમૃતનો રસ વધતો જ જાય, વધતો જ જાય. આવું નિર્ગ્રંથ તો કે છે આવી ગાંઠ હશે ત્યાં સુધી મુક્ત થવું કઠણ છે. તો છેલ્લી અવસ્થા નિર્ગ્રંથ કીધી છે. શ્રાવક છે, સમકીતી છે, દેશવીરતી છે, સર્વવીરતી છે, પછી પ્રમત્ત સંયમ છે, સરાગ સંયમ છે, અપ્રમત્ત સંયમ છે, વિતરાગ સંયમ છે, અને પછી ક્ષીણમોહ દશા છે. પેલા ઉપશાંત મોહ છે, પછી ક્ષીણમોહ છે, અને ક્ષીણમોહ પૂરું થાય પછી નિર્ગ્રંથ થાય છે. સાતમા ગુણસ્થાનકે એ અપ્રમત્ત દશામાં મુનિ થાય છે, મૌન થાય છે, તે પુરુષ મૌન થાય છે. કૃપાળુદેવે સૌભાગભાઈના પત્રમાં લખ્યું છે તે પુરુષ અટળ થાય છે, તે પુરુષ મૌન થાય. આ મૌન થયો અને મૌન થયેલો મુનિ હવે નિર્ગ્રંથ, એ નિર્ગ્રંથ પછી અર્યંત થયો. અર્યંતની પૂર્વનું પદ નિર્ગ્રંથતા. આવું સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં. તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારના સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. આ ભેદ એક કે છે આવું સમાધાન સર્વાંગ આ કરવું હોય તો અનંતકાળ જો પુરુષાર્થ એના માટે કરવો પડે કે ભાઈ આવું સમાધાન લેવા માટે તો અનંતકાળ વીતી જાય, આમાં તો કોઈ અરોવારો ન થાય. આવું આ સંસારનું આવું વિકટ સ્વરૂપ એનું સમાધાન સર્વાંગ કેમ થાય? કંઈક ને કંઈક તો રહી જ જાય. તો કે છે એનો મતલબ એ થયો કે તો ઘણું કરીને કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં. જો આ ગણિતના દાખલામાં ચાલ્યા જાય તો આ દોષ આવે કે કોઈ જીવ મુક્ત ન થઈ શકે. પરંતુ એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારના સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે. તમામ પ્રકારની આશંકાઓ એના ઉપાય, તમામ પ્રકારની ગ્રંથિઓ એના છેદવાના ઉપાય, તમામ પ્રકારના અહંકાર, તમામ પ્રકારના અભિપ્રાય જે વિપરીત છે, જે વિપર્ય છે એને છેદવાના ઉપાય, કેમ કે સમાધાન સર્વાંગ થવું જોઈએ અને અલ્પકાળમાં એના ઉપાય હોવા યોગ્ય છે. ચોક્કસ હશે કારણ કે અનંતા જીવોને માટે મોક્ષ માર્ગ છે તો જરૂર આવા કોઈ ઉપાય હોવા જોઈએ. માટે મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. કૃપાળુદેવે 422ના પત્રમાં એક લખ્યું છે કે બધું જ છિન્ન વિછિન્ન છે તો પણ આ કાળની અંદર અનંત ભવનો છેદ કરીને એકાવતારીપણું થઈ શકે એટલું સામર્થ્ય હજુ પણ વિદ્યમાન છે. એમ મોક્ષ સિદ્ધાંતના પત્રમાં પણ 755માં પણ લખ્યું કે બધું શ્રુત અલ્પ છે. 14 પૂર્વ ગયા, 12 અંગની અંદર એક અંગ ગયું, આ છે તે છે, 10 બોલનો વિચ્છેદ થયો ભલે થયો તો પણ એકાવતારીપણું થઈ શકે એટલું હજુ પણ આ કાળની અંદર વિદ્યમાન છે. એનો મતલબ સર્વાંગ સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે. આપણા લક્ષમાં આવે ન આવે એ વાત અલગ છે. જ્ઞાનીઓ કહે છે કે મોક્ષનો ઉપાય આ કાળમાં છે. એટલે કોઈ કહે કે મોક્ષ નથી ત્યારે આ પુરુષને કહેવું પડે કે હે પરમાત્મા, તારું એ પ્રતિપાદન તું તારી પાસે રાખ. જ્યાં આત્મા છે ત્યાં આત્માના 6 પદ છે. જો આત્માનું મોક્ષ પદ છે તો આત્માના મોક્ષ પદનો ઉપાય પણ છે. અદ્ભુત વાત છે. સંકિત એટલે શું? સાચું શ્રદ્ધાન શું કે સ્વરૂપનું, એના મોક્ષ પદનું અને એના માર્ગનું, ત્રણેયનું શ્રદ્ધાન હોવું જોઈએ સંકિતમાં. મને માત્ર આત્માની શ્રદ્ધા છે, સંકિત પૂરું થતું નથી. એ આત્મા મોક્ષરૂપ સ્વરૂપની અંદર પ્રાપ્ત સ્થિત થઈ શકે એ થઈ શકે અને એનો ઉપાય પણ છે. આ મારું સંકેતનું સમ્યક સ્વરૂપ કે આત્મા છે એ પરિપૂર્ણ મોક્ષરૂપ છે અને એ મોક્ષનો ઉપાય પણ વિદ્યમાન છે તો જીવ પુરુષાર્થની અંદર જોડાય છે. શ્રાવણ સુદ 5-6 ઉપર અત્રેથી નિવર્તવાનું બને એમ જણાય છે. પણ અહીંથી જતી વખતે વચ્ચે રોકાવું યોગ્ય છે કે કેમ તે હજી સુધી વિચારમાં આવી શક્યું નથી. કદાપી જતી કે વળતી વખતે વચ્ચે રોકાવાનું થઈ શકે તો તે કયે ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારવામાં આવતું નથી. જ્યાં ક્ષેત્ર સ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. બસ સમજવાનું આટલું. સૌભાગભાઈનો બહુ આગ્રહ અને વારંવાર આવે કે પ્રભુ હવે વમાણિયા નિવૃત્તિ મુંબઈથી લ્યો, વમાણિયા તરફ જવાનું છે. તો એ ક્યારે જાઓ છો? વચમાં સાયલા પધારો, કોઈ કહેશે વચ્ચે અહીંયા રોકાણ કરો, કોઈ નિવૃત્તિ ક્ષેત્રની અંદર બે ચાર દિવસ રોકાઈએ અને પછી જઈએ. પ્રત્યેક જીવ સત્પુરુષના સમાગમની ઈચ્છા રાખતો જ હોય છે, આકાંક્ષા રાખતો હોય છે. સૌભાગને પણ એ વાત છે જ કે પ્રભુ આ બાજુથી પસાર થાય તો અમને થોડો સત્સમાગમનો યોગ પ્રાપ્ત થાય. એટલે કહે છે કે અહીંથી અમે શ્રાવણ સુદ પાંચમ છઠ ઉપર નિવર્તવાનું બને, પણ જતી વખતે રોકાવું યોગ્ય છે તે હજી સુધી અમારામાં વિચાર આવી શક્યો. નો પ્લાનિંગ. અષાઢ મહિનામાં લખાય છે અને શ્રાવણ સુદની વાત લખે છે, કદાપી જતી કે વળતી વખતે રોકાવાનું થઈ શકે તો કયે ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારમાં આવતું નથી. જાતા રોકાશું કે વળતા રોકાશું એ ખબર નથી, અને રોકાશું કદાચ, રોકાશું કે નહીં, અને રોકાશું તો કયા ક્ષેત્રે રોકાશું? વિરમગામ રોકાશું, લીમડી રોકાશું, સાયલા જશું અથવા અન્યત્ર ચરોતર બાજુ જઈશું? નથી. જવાબ શું છે તમારો પ્રભુ? તો કે છે, જ્યાં ક્ષેત્ર સ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. સમજાય છે? વિચારે ઉદય પ્રયોગ ગણો. જ્યાં ક્ષેત્ર સ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે, જતા કે આવતા. જો સ્પર્શના નહીં હોય તો નહીં. એનો મતલબ કે ઈચ્છા અમારી કોઈ જગ્યાએ નથી, કોઈ સ્થાન વિશેષની નથી. સમજાય છે? દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવા વિચરમું ઉદયાધીન પણ વિત લોભ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શરૂઆત છે, પાંચમી ગાથા છે, સાધનાનો પ્રારંભ છે, સમ્યક થયું છે અને હવે પૂર્ણતાના માર્ગ ઉપર જવું છે. ત્યાં જ કે છે, કોઈ પ્રતિબંધ નહીં, દ્રવ્યનો નહીં, ક્ષેત્રનો નહીં, કાળનો નહીં અને ભાવનો પણ નહીં. જુઓ મનની સ્થિતિ જુઓ. એટલે સદગુરુના લક્ષણ આપી દીધા કે જે મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત થયો છે પુરુષને પહેલા ઓળખી લેજો, એના લક્ષણથી ઓળખજો. નામથી શબ્દ નો હાલે ક્યાંય, કેમ કે ગુરુ છે એ તત્વ છે અને અરૂપી છે. લક્ષણથી એનું એનું ઓળખાણ થાય, એનું પ્રગટ સ્વરૂપ લક્ષણથી થાય. એમ તો આપણે બધા આત્મા છીએ પણ લક્ષણથી શરીર સિવાય કંઈ નથી. લક્ષણથી જીવનું સ્વરૂપ છે. તો અહીંયા એ વાત મૂકી છે ને સમજાવ્યું છે કે જ્યાં ક્ષેત્ર સ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે, થશે ત્યાં. બહુ જ સાહજિકતાથી, ખૂબ સહજતાથી અને સરળતાથી પ્રભુએ સૌભાગભાઈને જવાબ આપી દીધો. આગ્રહ તો ઘણો હતો અને પછી શું થાય, શિષ્યનો ભક્તોનો આગ્રહ ઘણો. અરે ભક્તોનો આગ્રહ જે હોય તે, તારો આગ્રહ શું છે કે ને? વાત ત્યાં આવીને ઉભી રહી છે પણ પકડાતી, કારણ કે આપણે પોતે આ દશામાંથી, રાગ દશામાંથી ઉપર આવતા નથી. તો એની વિતરાગ દશામાં આપણને એનું મહાત્મ્ય ક્યારે વેદાય? વેદાતું જ નથી. પત્ર અહીંયા પૂરો થાય છે. જવાબ આપી દીધો કે જ્યાં ક્ષેત્ર સ્પર્શના હશે ત્યાં રોકાવાનું થશે, ત્યાં સ્થિતિ થશે. આત્મ સ્વરૂપના પ્રણામ. 618 મુંબઈ, અષાઢ પદ 11, ગુરુવાર 1951. પરમાર્થ નૈષ્ઠિક આદિ ગુણ સંપન્ન શ્રી સૌભાગ પ્રત્યે પત્ર મળ્યું છે. કેવળ જ્ઞાન આદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા લહેરાભાઈએ યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. આપણો જે પત્ર પૂરો થયો એમાં પણ વાત હતી કે તમારો પત્ર મળ્યો છે લહેરાભાઈનું, અને એમાં પણ આ કાળમાં ભરત ક્ષેત્રને વિશે કેવળ જ્ઞાન સંભવે છે કે કેમ આ બધા પ્રશ્નો અમે લખ્યા હતા એના ઉત્તર તમે લખ્યા છે એ પણ અમે જાણ્યા છે, તો પણ એ ઉત્તરનો જવાબ શું આપ્યો કે તમને વિશેષ વિચાર કર્તવ્ય છે. 670 જે પત્ર પૂરો કર્યો એનો પેલો ભાગ હતો વિશેષ વિચાર. જે જવાબ લખ્યા છે હજુ વિચારો, હજુ વિચારો, તત્વથી વિચારો, પોતાના માનેલા અભિપ્રાયથી મુક્ત થઈને વિચારો, જ્ઞાનનું સ્વરૂપ વિચારો, તત્વનું સ્વરૂપ વિચારો, તો તત્વ પકડાશે. નહીતર આપણી માન્યતામાં અહીંયા આમ ન હોય ને, અહીંયા આમ ન હોય ને, બધે આમ છે ને, એના આધાર પર કોઈ દી સત્યની ઉપલબ્ધિ થાય નહીં. સંયોગોનો વિચાર કરે એને સત્યની ઉપલબ્ધિ કદી થાય નહીં. સત્ય છે એ સંયોગોથી નિરપેક્ષ છે, પરિસ્થિતિ નિરપેક્ષ, એનું નામ સત્ય, અને પરિસ્થિતિ નિરપેક્ષ થવાનું સામર્થ્ય એનું નામ વિવેક. મુમુક્ષુ જો પરિસ્થિતિ નિરપેક્ષ વિચારણા ન કરી શકે અને આ જ પ્રકારની વિચારણા કરે કે અહીંયા તો આમ જ હોય ને, આ કાળમાં આમ ન હોઈ શકે ને, આવો ત્યાગ તો હોય જ નહીં ને, આવા સંયમ હવે હોય નહીં ને, આમ બદલાઈ ગયું છે ને, કાળ બદલાઈ ગયું છે, એને મોક્ષની ચર્ચા મૂકી દેવી. તારું કામ નથી, તારું ગજું નથી. યસ્મિન કુલે તું જાતસ્વ ગજ તત્ર ન અન્યતે, એક સરસ મજાની પંચ તંત્રમાં એક કથા આવે છે કે ઓલું સસલું એ સિંહની સામે જવા થાય છે ત્યારે એને રોકે છે એની માં કે તું સિંહનો સામનો કરવામાં તારું ગજું નથી, જે કુળમાં તું પેદા થયો છું ને એમાં ક્યાંય હાથીઓના શિકાર થતા નથી. યસ્મિન કુલે તું જાતસ્વ ગજ તત્ર ન અન્યતે, માટે શાંતિથી કુદાકુદ કરમાં અને બેસી જા. સિંહનું સંતાન જ હાથીના શિકાર કરી શકે એમ અહીંયા એ મુમુક્ષુ, ભલે તું તારું કુળ નબળું છે, તું જૈનમાં જૈનમો એટલે શું, એટલે કહે છે કે તું હજુ વિશેષ વિચાર કર. કેવળ જ્ઞાનનો વિચાર, આત્મતત્વનો વિચાર, મોક્ષનો વિચાર, નિર્ગ્રંથતાનો વિચાર, આ બધા તત્વ છે. ગુરુતત્વનો વિચાર, ગુરુતત્વ છે, એનો વિચાર કરો અને વિશેષ વિચાર કરો. અને જ્યારે કોઈ અરૂપી તત્વનો વિચાર કરવો હોય, ત્યારે તત્વ અરૂપી જ છે, ત્યારે એ વિચાર કરવામાં એના ગુણ અને એના લક્ષણો જે શાસ્ત્રની અંદર આપ્યા છે, જે મહાપુરુષોએ જે કથિત કર્યા છે, અનુભવથી જેણે એને ગૂંથ્યા છે, એના આધાર ઉપર થાય. આત્માની વિચારણા આપણા જે કંઈ પુરાવા આપણી પાસે છે એના આધાર ઉપર ન થાય. આત્મા લક્ષણથી સમજાય, મુમુક્ષુતા લક્ષણથી પકડાય, સદગુરુ લક્ષણથી પકડાય, ધર્મ લક્ષણથી પકડાય, સંકિત લક્ષણથી પકડાય. આ બધી અવસ્થાઓ છે અને અવસ્થાઓને એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે એની કોઈ ગુણ સંપદાઓ છે, એના કોઈ બાહ્ય લક્ષણો છે અને એની કોઈ આભ્યંતર એની સંપદાઓ છે. લક્ષણ બાહ્ય આપે છે અને ગુણ એની આભ્યંતર સામર્થ્ય આપે છે. આ બધાનો સમન્વય કરીને તું પદાર્થનો નિર્ણય કર. આપણે આ કોઈ તુલના કરી શકીએ એવા પદાર્થો જગતમાં છે નહીં કે જેના આધાર ઉપર આવા પરમાર્થ માર્ગના તત્વોનો આપણે નિર્ણય કરી શકીએ. માટે આનો નિર્ણય જેણે કર્યો છે એવા મહાપુરુષોના, આપ્ત પુરુષોની વાણી, આપ્તના વચનો, સત્પુરુષોના વચનો, જ્ઞાની પુરુષોના વચનોના આધાર ઉપર તત્વની વિચારણા થાય અને તે પણ ચિત્તની નિર્મળતાથી થાય, તે પણ મતિનો આગ્રહ છોડીને થાય, એમને એમ ન થાય. આંશિક પણ ક્યાં રાગ હોય, સ્નેહ રાગ હોય, દ્રષ્ટિ રાગ હોય, જે હોય તે, તો પણ તત્વની વિચારણામાં દોષ ઉત્પન્ન થયા વિના રહે નહીં. તો કે છે, ફરીથી લખે છે કે કેવળ જ્ઞાન આદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા ડુંગરે તથા લહેરાભાઈએ, આ વિચાર તો સૌભાગભાઈ બધા કરે. હવે આખી વાત ચાલી છે કેવળ જ્ઞાન ઉપરની. તો કે છે, ત્રણેય જણાએ હજુ આગળ પણ કે છે વિચાર કરો, વિશેષ વિચાર કરો. પછીના પત્રમાં 8 દી પછી લખે છે, તો પણ જે કાંઈ જવાબ આવ્યો હશે, તો કે હજી યથાશક્તિ વિચાર કરો, તમારી જે શક્તિ છે એ પ્રમાણે વિચાર કરો. જે વિચારવાન પુરુષની દ્રષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશ સ્વરૂપ ભાષ્યમાન થતું હોય, સાંસારિક ભોગ ઉપભોગ વિશે વિરસપણાપણું જેવું જેને વર્તતું હોય, તેવા વિચારવાનને બીજી તરફ લોક વ્યવહાર આદિ વેપાર આદિ ઉદય વર્તતો હોય, તો તે ઉદય પ્રતિબંધ ઇન્દ્રિય સુખના અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના સા ઉપાય હોવા જોઈએ, તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો એ જ વિનંતી. પત્રોની અંદર આ છેલ્લા 28મા વર્ષની અંદર આપણે જે ચાલે છે 600થી શરૂ થઈ 606, આપણે જો બધી ક્રમ યાદ હોય તો બધા ત્યાંથી શરૂ થાય છે કે કૃપાળુદેવ આમને પ્રશ્ન મૂકે છે, સૌભાગભાઈને ગુલા મૂકે છે. હવે એના જવાબમાં કે છે, વિશેષ વિચારણા કરો તમે જે પત્ર બધા, આ જીવ તો મોક્ષને કેવળ જ્ઞાનમાં જલ્દી વિચાર કર્યો, સંકિતના ઠેકાણા હોય કે બધી વાત એને બધી ટોપ જોઈ છે. કૃપાળુદેવે એક નવો પ્રશ્ન, ભક્ત ભગવાનને પ્રશ્ન પૂછે એવું તો આપણે ક્રમ જોયો છે, અહીંયા ક્રમ વિપરીત જોવા મળે છે. ભગવાન ભક્તને પ્રશ્ન પૂછે છે, ગુરુ શિષ્યને પ્રશ્ન પૂછે છે, જ્ઞાની જિજ્ઞાસુને પ્રશ્ન પૂછે છે. અદ્ભુત છે આ પત્રો. આગળના 598માં 606માં આવ્યો છે, છતાં ફરીથી લખે છે. એ કહે છે, જવાબ આપ્યો ચોભાગભાઈએ, એ જવાબ આપ્યો તો પણ એ જવાબ કેટલો અધૂરો છે એટલે ફરીથી લખે છે. સેજ આપણને જો ખ્યાલ આવે તો 606નું હું એક ઉલ્લેખ કરી લઉં છું. કેમ કે સૌભાગભાઈનું તો સામાન્ય મળવું એવું છે કે જ્યાં સુધી રાગ બંધન છે ત્યાં સુધી ઉપાધિ રહિત થવાતું નથી, અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિ રહિત થવાય, એ પ્રમાણે તમે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. સૌભાગભાઈ સૌભાગભાઈની રીતે લખ્યો કે છોડો પ્રવૃત્તિનો રાગ એટલે પછી તમે નિવૃત્ત થઈ શકશો. તો જવાબમાં લખ્યું છે કે અમારા પ્રશ્નની વિશેષતા એટલી છે કે પરાણે ઉપાધિ યોગ પ્રાપ્ત થતો હોય તે પ્રત્યે રાગ દ્વેષ પરિણતિ ઓછી હોય, ઉપાધિ કરવામાં ચિત્તને વારંવાર ખેદ રહેતો હોય અને ઉપાધિનો ત્યાગ કરવાના પરિણામ રહેતા હોય, તેમ છતાં તે ઉદયભરથી ઉપાધિનો પ્રસંગ વર્તતો હોય તો તે કેવી રીતે નિવૃત્ત કરવો. ફરી એને કંઈક જવાબ લખ્યો, ફરી કૃપાળુ દેવે કીધું. એણે કહ્યું છે કે સંસારની નિવૃત્તિ ઈચ્છનાર વિચારવાનને પ્રારબ્ધ વસાત તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજે કોઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ તે તમે તથા શ્રી ડુંગર વિચાર કરીને લખજો. હવે આ સંસાર છે એ પ્રારબ્ધ વસાત છે, આ પ્રસંગ રહ્યા કરે છે પ્રારબ્ધ વસાત છે એટલે ઈચ્છા વસાત, પાછું સમજાય ને આપણને, પ્રારબ્ધ વસાત છે એટલે સમજો, સમજવું તો છે ને, તો નહીં પકડાય પાછું. એ પ્રારબ્ધ બીજે કોઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ, અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ, બોલો હવે કોઈ ત્વરાએ જલ્દીથી વેદવું હોય તો. હવે અહીંયા કહે છે ફરીથી, એ કંઈ પકડાયું નહીં કે પ્રારબ્ધ વસાત હોય તો વેદવું જ પડે ને જે કંઈ થતું હોય. જુઓ હવે એક પરિસ્થિતિ આપે છે, આ મુમુક્ષુને પ્રશ્ન પૂછે છે સદગુરુ, જ્ઞાની પુરુષ જિજ્ઞાસુને પ્રશ્ન પૂછે છે. જે વિચારવાન પુરુષની દ્રષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશ સ્વરૂપ ભાષ્યમાન થતું હોય, સિચ્યુએશન પહેલી કે વિચારવાન પુરુષ છે અને એની દ્રષ્ટિમાં એને સંસારનું સ્વરૂપ કેવું લાગે છે, કેશરૂપ, પ્રસંગોપાત કે કાયમ, આપણને ક્લેશરૂપ લાગે છે પણ ક્યારે પ્રતિકૂળતા થાય તો સંસાર ક્લેશરૂપ, અને પ્રતિકૂળતા ન થાય ને જલસો થાય કોક કે લે ચા અડધી પીવડાવી દઈએ તો સંસાર ભયો ભયો, કાંઈ વાંધો નિત્ય પ્રત્યે અંડર એની સિચ્યુએશન અને અંડર એની સરકમસ્ટન્સીસ સંસાર ક્લેશરૂપ છે, ક્લેશરૂપ ભાષ્યમાન થતું હોય, આ નંબર વન. બીજું, સાંસારિક ભોગ ઉપભોગ વિશે વિરસપણા જેવું જેને વર્તતું હોય, સંસારના ભોગ અને ઉપભોગમાં શું વર્તે છે, વિરસપણો, અભાવ નથી ભોગનો, ઉપભોગનો અભાવ નથી, ભૂખે નથી મરતો, 32 જાતના ભોજન ઉપલબ્ધ છે. પહેરવા ઠેકાણું નથી, કપડાનું એવું નથી, માગો એ મળી શકે એવું છે. ભોગ ઉપભોગની કોઈ કમી નથી, ભોગ ઉપભોગનો કોઈ અભાવ નથી, અને છતાં એને વિરસપણું વર્તે છે, એમાં એને કોઈ રસ કે રૂચિ નથી. અભાવમાં તો આપણને ન હોય. હવે અત્યારે 9 લાખનો હાર પહેરવાનો શું રસ રૂચિ હોય? ઠેકાણું જ નથી, મોતીની માળાય મળે એમ નથી, ત્યાં હારની ક્યાં વાત કરવી. આ તો બધાની અંદર એનું વિરસપણું છે, મહત્વ વિરસપણાનું છે. આપણું વિરસપણું નથી, સેજે બાબા સીતારામ જેવી આપણી દશા ના. મને કોઈ એવી ગાડી બાડીનો મોહ નહીં હો, પણ સાયકલના ઠેકાણા નથી તો મોહ ન જોઈ સમજી શકાય એવું છે. વાત આખી સમજી લઈએ. જ્ઞાનીની દશા કોઈ અદભુત છે. આ અંતરની પરિણતિ પકડાય એના તરફ દ્રષ્ટિ જશે, તેથી જ્ઞાની પુરુષ સદપુરુષ સદગુરુ એને ઓળખવાની જીવમાં એક દ્રષ્ટિ આવશે. વસ્તુ બધી જ છે પણ વિરસપણું એને છે. જો આ લક્ષણ પકડવાનું છે. મહાત્માના યોગે તેની અલૌકિક અંતરદશા ઓળખવી. 254 ઓળખવાનો પ્રયત્ન કરવો તો જરૂર ઓળખાશે, કારણ કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એ મહાત્માને બાકીના કોઈ નથી ઓળખતા, કેમ કે બાહ્ય કોઈ લક્ષણ નથી, એની આંતરિક અલૌકિક દશા જોવી છે. જીવો લૌકિક દશાથી મહાત્માને ઓળખે છે, અને લૌકિક દશામાં જો વધારે મહાત્મ્ય થાય તો વધારે ઓળખાણ થાય. કે જોરદાર હોય, 4 તો કમાન્ડો હતા, તો ઓળખાણ વધ્યું. લૌકિક ઓળખાણ, લૌકિક વૈભવ, લૌકિક રિદ્ધિ સિદ્ધિ, લૌકિક આડંબર. જ્ઞાની કે છે કે મહાત્માને ઓળખવા હોય તો એની અલૌકિક દશાને ઓળખવાનો પ્રયત્ન કર. કે સાહેબ અલૌકિક કેવી રીતે દેખાય? એ કઈ આંખનો વિષય નથી, એ કાનનો વિષય નથી, નહીતર તો વર્ણન વાંચીએ કે ઓહો શું વૈભવ હતો, શું એની ખુરશી હતી, શું એની બેઠક હતી, ઓહો ઓહો હો થયા કરશે. અલૌકિક દશા જો, અને એની દશા ઓળખવાનો પ્રયત્ન કરવો. કૃપાળુદેવ લખે છે જરૂર ઓળખાશે, અલૌકિક દશા ઓળખાશે. કારણ કોણ ઓળખી શકે? તો કે બીજો કોઈની તાકાત નથી, મુમુક્ષુના નેત્રો મહાત્માની ઓળખી લે છે. એને તરત લક્ષ આવી જાય કે આ મહાત્મા ભોગ ઉપભોગને વિશે પણ વિરસપણા જેવું જેને વર્તતું હોય, વર્તતું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ અવસ્થા, તેવા વિચારવાનને આવી દશાવાન છે એને બીજી તરફ લોક વ્યવહાર આદિ અને વ્યાપાર આદિનો ઉદય વર્તતો હોય. દશા આવી છે અને બીજી તરફ શું છે? લોક વ્યવહારનો ઉદય છે, એટલે કુટુંબ કબીલા સ્વજન પરિજન સંતાન આ બધો વ્યવહારનો ઉદય છે, ગૃહસ્થિનો ઉદય છે, વ્યાપાર આદિનો ઉદય, લાખો રૂપિયાના વેપાર સોદા દેશ વિદેશ અનેકવિધ પ્રકારની ધંધાની જેટલી તમે કયો એટલી બધી દિશાઓ જેને ખુલી ગઈ હોય એવો ઉદય વર્તતો હોય, તો તે ઉદય પ્રતિબંધ, આ બધો ઉદય પ્રતિબંધ વ્યવહારનો અને વેપારનો એ ઉદય છે. ઈચ્છા તો એની છે જ નહીં. ઇન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય, આ ઉદયને પણ ટાળવો છે. એમાં પણ કોઈ ઇન્દ્રિય સુખની વાત નથી, થાકી ગયો છે ને હવે નિરાંત કરવી છે, સુઈ જવું છે, ધંધામાંથી આજે નથી ગયો બપોર પછી, એ કઈ ધંધાનો ત્યાગ નથી કર્યો, આળસ ચડી ગઈ છે, થાકી ગયો છે, ઇન્દ્રિયને હરા એને આંખો કામ નથી કરતી, હવે એનું શરીર કામ નથી કરતું. અહીંયા કે છે તે ઇન્દ્રિય સુખને અર્થે અમારે ટાળવું નથી, આત્મહિતાર્થે ટાળવો હોય તો તે ટાળી શકવાના સાવ ઉપાય હોવા જોઈએ. આ ટાળવાનો હેતુમાં પણ આપણને ખ્યાલ આવે છે, બે હેતુ આપણને પણ એમ થાય કે હવે બહુ આ માથાકૂટને હવે તો હું અમારે આમાંથી છૂટવું છે, છોકરો સંભાળી લે તો સારું, એમાં કઈ એ ઉપાધિ ટાળવી નથી, ઉપાધિ તો છોકરો સંભાળે એવું જોઈએ છે, ઉપાધિ તો ચાલુ રાખવી છે. અને હું જરા 5-15 દિવસ મોકળો થાઉં અને બહારગામ ફરી આવું, જરા વિદેશની યાત્રા કરી આવું, અને ઇન્દ્રિય સુખ અર્થે એને ઉપાધિ ટાળવી છે. આ જ્ઞાની પુરુષની એક એક વાત. ઇન્દ્રિય સુખ અર્થે નહીં, આ ઉદયનો વેપારનો અને વ્યવહારનો ઉદય અમારે ટાળવો છે. આત્મહિતાર્થ તે ટાળી શકવાના સા ઉપાય હોવા જોઈએ. ઉનાને પૂછ્યું છે મોક્ષના સા ઉપાયો સર્વ કર્મથી મુક્ત થવા માટે. એ વિચારણામાં મૂકીને એ મુમુક્ષુને કહે છે કે હવે અમને આ ટાળવાના સા ઉપાય હોવા જોઈએ. તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો એ જ વિનંતી. કેવળ જ્ઞાનમાંથી ક્યાં નાખ્યા, મોક્ષની વાત નથી. આ જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ આ સંસાર કેમ ટળે, જો વિચારવાની દિશા આપી દીધી. ક્યારે પણ અમારે પ્રારબ્ધ જોઈતું નથી એ ટાળવું છે. પછી સંસારનું સ્વરૂપે અમને ગમતું નથી, ક્લેશરૂપ છે, નિત્ય ક્લેશરૂપ છે. સાંસારિક ભોગ ઉપભોગ છે એમાં પણ વિરસતા છે, એ કંઈ ભોગવવાની દ્રષ્ટિ નથી, ઈચ્છા નથી. પ્રાપ્ત થાય તો પણ એમાં કંઈ સુખ જણાતું નથી. અને લોક વ્યવહારનો અને વેપાર આદિનો ઉદય છે એવા વિચારવાન શબ્દ છે. તેવા વિચારવાન જીવને ઉદય પ્રતિબંધ જે છે આ પ્રતિબંધ ટાળવાનો છે. અને આ પ્રતિબંધ ઈચ્છાનો પ્રતિબંધ છે કે ઉદયનો પ્રતિબંધ, એનો લોક વ્યવહાર અને એમનો વ્યાપાર એ વિચારવાન પુરુષને ઉદય પ્રતિબંધરૂપ હોય કે ઈચ્છા પ્રતિબંધરૂપ હોય, ઉદય પ્રતિબંધ. ઈચ્છા હોય તો પોતાની ઈચ્છાથી ઊભું કર્યું છે. ઈચ્છા પ્રતિબંધ અને ઉદય પ્રતિબંધ કેટલી સરસ સમજણ આપે છે. એટલે જ્યારે કહ્યું કે ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ, એટલે એમાં શબ્દ મૂક્યો છે કે પ્રતિબંધ તારે ટાળવો છે. તો કૃપાળુદેવે બહુ સરસ મુનિશ્રીને આ બે મુનિ જીવને બંધનના બે મોટા કારણ છે, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. તો કે આ પ્રતિબંધ તો ટળી શકે જેનો સ્વચ્છંદ છેદાયો છે એનો પ્રતિબંધ. આપણને ખ્યાલ નથી કે આપણા પ્રતિબંધમાં સ્વચ્છંદ છે કે કેવળ પ્રારબ્ધ છે. સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છા, પોતાનું જોડાણ, પોતાની આસક્તિ, પોતાનો મોહ. સૂક્ષ્મ ભાવે કેમ ન હોય, પણ પ્રતિભાવ છે, અંશે પણ છે, માટે સંસાર છે. આ મુમુક્ષુ જીવે આવો વિચાર કરે ત્યારે એ સર્વાંગ સમાધાનની અંદર અલ્પ સમયમાં આખા સર્વ કર્મથી મુક્ત થઈ શકે. કેમ કે કર્મબંધના કારણો છે જે પ્રતિબંધ છે એના ઉપર એનું લક્ષ્ય. એ પ્રતિબંધને હટાવવામાં પણ ઇન્દ્રિય સુખને અર્થે હટાવે છે કે આત્મહિતાર્થે હટાવે છે. એટલે કોઈ પણ પ્રકારના આપણે વ્રત નિયમ યમ સાધના વગેરે કંઈ કરતા હોઈએ તો સ્વ હેતુથી કરીએ છીએ. કછું ઓર રહા ઉન સાધન છે, શું સાધન છે? ક્યાંક આ બધું કરીને માન કસાય ઊભો થાય, ક્યાંક આ બધું કરીને લોક પ્રસિદ્ધિની કામના ઊભી થાય. અનેક પ્રકારે જીવની અંદર અષ્ટપ્રવચન માતાની અંદર એક સાધુને માટે મનોગુપ્તી કીધી છે. અહીંયા એક શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે સાહેબ અમને તો વ્યાખ્યાનનો આદેશ આપ્યો છે, તો મનોગુપ્તી? તો કે હા, વ્યાખ્યાનનો આદેશ એટલે પરમાત્માએ જે કહ્યું છે એની વાત જિજ્ઞાસુ જીવોને મારે કહેવાની છે. અને એ ત્યારે કહ્યું કે તું બોલ, એ પણ તું શ્રોતા હો તેમ બોલ. એટલે તારા શબ્દો તું સાંભળ એ વિતરાગની વાણી. એટલે કૃપાળુદેવે મુનિઓને કહ્યું કે ઉપદેશ દેવો પડતો હોય તો તમે તમારો સ્વાધ્યાય જ કરો છો, પણ મોટેથી કરો છો, બીજા લોકો સાંભળે છે અને તમે પણ. એ જ વ્યાખ્યાન નિરપેક્ષ ભાવનું છે કે જેમાં વક્તા પોતે શ્રોતા હોય. એ પણ પ્રભુની વાણી છે, હું કહું છું પ્રભુની વાણીને મારે બતાવવી છે. અર્થ વિવરણ ચાલે છે, જુદી જુદી દ્રષ્ટિએ ભાષ્ય ચૂર્ણ વિવેચન આ બધા જ્ઞાની પુરુષોએ કર્યા છે. એટલા માટે કે આગમને અમારે વધારે ઘોલણ કરવું છે અને ઘોલણ કરવા માટે અમારે લખવું છે. ભગવાન કુનકુંડાચાર્યજીએ સમયસારની અંદર કહ્યું કે અમે જે કંઈ શ્રુત કેવડી પાસેથી સાંભળ્યું છે એનું ઘોલણ છે, ઉપયોગ અમારો અંદર રહેતો નથી, અમે આ લખીએ છીએ. અને આમાં આત્માની વાત હોય તો સ્વીકારજો, અને નહીં તો બાદ ફેંકી દેજો. અમારું કાંઈ નથી, મુનિ બોલતો નથી, વ્યાખ્યાનમાં પણ એની મનોગુપ્તિ છે. આ રહસ્ય પરમાર્થ માર્ગના, આ જીનેશ્વરના માર્ગના. અને આ કૃપાળુ દેવે મુનિઓને કહ્યું છે કે ઉપદેશ દેવાનો ભાવ હોય તો હું સ્વાધ્યાય કરું છું, આ ભાવ સિવાય ઉપદેશકપણાનો ભાવ જરા આવે અને તારા બોલવામાં તને અહંકાર જાગે, અટકી જાય, નો આગળ વધે, કે મારા બોલવાનો એટલો બધો પ્રતિભાવ છે એમાં મારા પ્રત્યેનો વધારે ને વધારે રાગ ઉત્પન્ન થાય છે અને એ રાગની પ્રતિક્રિયા મારા ઉપર પણ થાય છે. મારાથી જેમ લોકો પ્રભાવિત થાય એમ લોકોથી હું પ્રભાવિત નથી થતો? જો હું થતો હોઉં તો મને પણ દોષ છે. અને લોકોથી પ્રભાવિત થાવ એટલે બધાને બહુ ગમે છે, બધાએ બહુ માન્યું, બધાએ બહુ વખાણ કર્યા, આમાંથી આપણે વિચારમાંથી ઊંચા નથી આવતા. આ પણ એનો સ્વાધ્યાયકારનો સૂક્ષ્મ દોષ, તો એને મનોગુપ્તિનો ભંગ કીધો છે. વિશેષ આપણે અવસરે વિચારીશું. કૃપાળુ દેવ એક એક પત્રની અંદર આ આપણી કર્મશુદ્ધિનો માર્ગ, આત્મશુદ્ધિનો માર્ગ ખૂબ સરસ રીતે એમાં ક્યારેક જિજ્ઞાસુઓને, મુમુક્ષુઓને એની સ્થિતિ મૂકે છે અને ક્યારેક સ્વયં જેની પાસે, જે એને ભગવાન સ્વરૂપ માને છે એની પાસે પોતાની સ્થિતિ મૂકે છે કે આ વિચારવાનને તો અમને આ બધું લોક વ્યવહાર અને વ્યાપાર આ ઉદય છે, તમે બતાવો તો ખરા આ કેમ ટાળવો. આવો કોઈ ઉપાય હોય, ત્વરાથી પ્રારબ્ધ વેધી શકાતું હોય તો કહો તો ખરા, કારણ કે અમને આ ક્લેશરૂપ લાગે છે, અમને આ વિરસ લાગે છે, સંસારના કામભોગ વિરસ લાગે છે. આમાંથી છૂટવાનો કોઈ ઉપાય તમારા જાણવામાં હોય તો તમે અમને બતાવજો. જો આ કેવો પરમાર્થનો સંવાદ ચાલે છે એ સંવાદની ભૂમિકા જુઓ, સૌભાગની અને શ્રીમદની ભૂમિકા પરસ્પર અન્યોન્ય. અને તે વખતે એના સાથી ડુંગર અને લહેરાભાઈ વગેરે આ બધા કઈ કઈ ભૂમિકા એ સ્વાધ્યાયની ચાલતી હશે. તો આખો સ્વાધ્યાયનો ઉદ્યમ, સત્સંગનો ઉદ્યમ કેવળ આત્મશુદ્ધિનો હોય, કર્મક્ષયનો હોય. અને એમાં જ્ઞાની પોતાની જાતને મૂકીને આ વિચારણાને એટલી સબળ બનાવે છે. જ્યારે પ્રશ્ન મૂક્યા છે ત્યારે આ લોકોએ એ ભૂમિકાએ વિચાર કરવો પડે તો એને પ્રાપ્ત સંસારમાં એની સેજ પણ આસક્તિ હોય એ તૂટે કે ન તૂટે. વિશેષ અવસર.